શનિવારની સાંજ, પુનરુત્થાનની આગલી રાત, મારું માનવું છે કે યરુસલેમ એકદમ સુમસામ હશે. લોકો દરેક પોતપોતાના ઘરમાં હશે. પાસ્ખા પર્વનું ઉજવણી થઈ છે, બધા પોતપોતાના ઘરમાં છે. મારું માનવું છે કે એક જ ચર્ચા દરેક ઘરમાં ચાલતી હશે, અને એ તો જે બીનાઓ બની ગઈ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા છે, જેને તેઓ રાબોની કહીને બોલાવતા હતા. તેઓ જાણતા હતા કે આ પ્રભુનો માણસ છે, પ્રભુનો પ્રબોધક છે. છેલ્લા 3 વર્ષથી ટોળામાં તેઓ પ્રભુનો શિક્ષણ સાંભળતા હતા, પ્રભુની પાસેથી શીખી રહ્યા હતા, ચમત્કારો જોયા હતા. તેઓએ પ્રભુને માદાઓને સાજા કરતા જોયા, તેઓએ લંગડાઓને ચાલતા થતા જોયા, લોકોને જીવંત થતા જોયા, અને અનેક ચમત્કારો જોયા. અને આજે જ્યારે તેઓ ઘરમાં છે ત્યારે એ પ્રભુને વધસ્તંભે લટકાવી દેવામાં આવ્યા છે. બીજા પણ લોકો હતા, આપણે શિષ્યો છે, શિષ્યો પણ પ્રભુની સાથે 3 વર્ષ ચાલ્યા છે. તેમની દરેક જરૂરિયાત પ્રભુએ પૂરી પાડી છે. તેઓ તો દરેક ચમત્કારમાં હાજર હતા. જ્યાં પણ પ્રભુ ઈસુ ગયા ત્યાં તેઓ તેમની સાથે સાથે હતા. પણ આ શનિવારની સાંજે, આજે જ્યારે આપણે આ દુઃખ સહન સપ્તાહનો 7મો દિવસ, ત્યારે તેઓ બીક ના માર્યા સંતાઈને તેઓના ઘરમાં હતા, વેરવિખેર થઈ ગયા હતા. તેઓને ખબર નથી કે હવે આગળ શું બનવાનું છે. ત્રીજા પણ એક લોકો હતા, અને એ તો ફરોશીઓ અને યાજકો, જેમણે પ્રભુને વધસ્તંભ પર લટકાવી દીધા હતા. કદાચ એક રીતે તેઓને એક શાંતિ થઈ હશે કે આ જે એક આપણા માર્ગમાં વિઘ્ન હતું હવે એ દૂર થઈ ગયું છે. પણ તેની સાથે થોડી ચિંતા પણ હતી. એથી જ કરીને એઓ પાયલટની પાસે ગયા અને કીધું કે તમારા સૈનિક દ્વારા એ જે કબર છે તેને તમે ચોકી રાખો, તેની ઉપર ચોકી રાખો, કારણ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું હતું કે હું 3 દિવસ પછી પાછો ઉઠીશ. એટલે એ લોકોને એક થોડીક કદાચ મનમાં થોડી ચિંતા પણ હતી કે શું થશે. અને આ દ્રશ્ય આપણે એ શનિવારના દિવસે જોઈ શકીએ છીએ. પ્રભુ આ બધામાં પ્રભુને કબરમાં મૂકવામાં આવ્યો છે. તે જે કાર્ય માટે આવ્યા હતા તે કાર્ય પૂરું થયું છે, એ કાર્ય તેમણે પૂર્ણ કર્યું છે. અને આજે આ 7મા દિવસે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કબરમાં છે, ત્યારે હું તમારી આગળ આ પ્રશ્ન મૂકવા માંગુ છું કે શું તમે પ્રભુના વિશ્રામમાં પ્રવેશ્યા છો? અને આ પ્રશ્ન તો આપણને હિબ્રુઓનો પત્ર અને તેના 4થા અધ્યાયમાં મળે છે. અને એ 4થો અધ્યાય અને 1લી કલમ એમ કહે છે કે એ માટે આપણે બીવું જોઈએ, રખેને તેમના વિશ્રામમાં પ્રવેશ કરવાનું વચન હજી મોજૂદ રહ્યા છતાં તમારામાંનો કોઈ કદાચ પાછળ પડેલો માલુમ પડે. અજાયબ જેવું આ પત્ર છે, હિબ્રુઓનો પત્ર, જે યહૂદીઓની માટે લખવામાં આવ્યો છે, યહૂદીઓને માટે લખવામાં આવ્યો છે. અને જ્યારે આ વચનો આપણે જોઈએ, જે 3રો અધ્યાય અને તેના 7મી કલમથી તે અહીંયા 4થો અધ્યાય અને 13મી કલમ સુધી એક ચેતવણી રૂપે છે. અને આ ચેતવણી તો જે અવિશ્વાસીઓ છે, જેઓએ પ્રભુના વચન સાંભળેલા છે, જેઓને પ્રભુની સુવાર્તા આપવામાં આવી છે, તે પ્રભુનું સત્ય જાણે છે, પણ હજુ પણ તેમણે પ્રભુનો સ્વીકાર કર્યો નથી. આ જે યહૂદીઓ હતા તેઓ તેઓના જે યહૂદી ધર્મ હતો તેનાથી પાછા ફરી ગયા હતા. તેઓએ જોયું હતું કે ખ્રિસ્તમાં જીવન છે. તેમણે એમ કહી શકાય કે એ યહૂદી જે ધર્મ હતો એ છોડી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ તેઓ વળ્યા હતા. પણ તેઓ સંપૂર્ણ રીતે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું ન હતું. અને આ જ વસ્તુ આપણે આજે આપણા ખ્રિસ્તી સમાજમાં જોઈએ છે. આ જ વસ્તુ આજે આપણી મંડળીમાં જોઈએ છે. આપણે ધર્મ દ્વારા, ખ્રિસ્તી ધર્મ દ્વારા આપણે આ જે પ્રભુનો વિશ્રામ છે તેમાં પ્રવેશવાનું પ્રયત્ન કરીએ છીએ. પણ ફક્ત એક જ રીતે પ્રભુના વિશ્રામમાં આપણે પ્રવેશી શકીએ છીએ, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કરીએ છીએ, તેમનું જે કામ વધસ્તંભ પર સંપૂર્ણ થયું છે તેમાં વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે આપણે પ્રભુના વિશ્રામનો અનુભવ કરી શકીએ છીએ. આ જે લોકો હતા, અને મારું માનવું છે કે અમુક તમે લોકો જે આ સંદેશો સાંભળી રહ્યા છો તેઓ છેક પ્રભુની નજદીક સુધી આવી ગયા છે. પણ જે છેલ્લું પગલું લેવાનું, છેલ્લું પગલું ભરવાનું તે તેઓ લેતા નથી. અને એથી જ કરીને જો તમને હિબ્રુઓનો 3જો અધ્યાય અને આપણે 7મી અને 8મી કલમ વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ જો તમે આજ ઈશ્વરની વાણી સાંભળો તો જેમ ક્રોધ કાળે એટલે રાનમાં પરીક્ષણના સમયમાં તમે તમારા હૃદય કઠણ કર્યા તેમ કરો નહીં. અને અહીંયા તો આ યહૂદી લોકોનું જે અરણ્યમાં વર્તન હતું અને જે રીતે તેઓના હૃદય તેમણે કઠણ કર્યા તે વિશે આપણને શીખવવામાં આવે છે. જેવી રીતે ફારુન રાજાનું હૃદય કઠણ હતું, જેવી રીતે યહૂદી લોકોએ પોતાના હૃદય અરણ્યમાં કઠણ કર્યા, શું આપણા હૃદય પણ આવી જ રીતે કઠણ છે? અને તે કારણના લીધે આ યહૂદી લોકો જે વચનનો દેશ હતો કનાન દેશમાં પ્રવેશી શક્યા નહીં. અને તેનું ફક્ત એક જ કારણ હતું, અને એ તો તેઓનો અવિશ્વાસ. હિબ્રુઓનો પત્ર અને તેનો 3જો અધ્યાય અને 18મી કલમ જો આપણે વાંચીએ, 18 અને 19, તો ત્યાં લખ્યું છે, અને જેઓએ માન્યું નહીં એટલે કે વિશ્વાસ કર્યો નહીં તેઓ વગર બીજા કોના વિશે તેમણે સમખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. ફક્ત એક જ પ્રકારના લોકો પ્રભુની સાથે અનંત જીવનમાં નહીં હોય. કયા લોકો? કે જેઓ માન્યું નહીં, જેમણે આ જે પ્રભુના વચન છે અને પ્રભુના સેવકોએ તેમની સાથે જે સુવાર્તા આપી છે તેને જ્યારે તેની ઉપર વિશ્વાસ નથી મૂકતા ત્યારે તેઓ પ્રભુના વિશ્રામમાં પ્રવેશ નથી કરી શકતા. અહીંયા આ 3જા અધ્યાયના 18મી કલમમાં યહૂદીઓ વિશે વાત થઈ રહી છે, પણ આપણને પણ આ લાગુ પડે છે. અને પછી 19મી કલમ એમ કહે છે, તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. શું તમારામાંથી કોઈ સાંભળનારું આ પરિસ્થિતિમાં છે? આ જ વસ્તુ વારંવાર આપણને આપણે જોવામાં આવશે. 13મો આ 3જો અધ્યાય ને તેની 13મી કલમ વાંચો, 15મી કલમ વાંચો, 4થો અધ્યાય અને તેની 7મી કલમ વાંચો, તો ત્યાં એક જ વસ્તુ લખવામાં આવી છે, અને એ તો કે તમારા તમારા હૃદય કઠણ ન કરો. તમારા હૃદય કઠણ કરો નહીં. અને આજનો આ જે સંદેશો છે, આજનો મેં જે પ્રશ્ન તમને પૂછ્યો છે કે શું તમે પ્રભુના વિશ્રામમાં પ્રવેશ્યા છો? અને આજે આજનો આ જે આપણું શિક્ષણ છે તે તો એક ચેતવણી રૂપ શિક્ષણ છે કે જો તમે આ પગલું ભર્યું ના હોય અને જો તમારું હૃદય કઠણ છે તો આજે આ શનિવારના દિવસે તમે તમારી જાતને પ્રભુને સોંપો. આ વચનો તરફ આપણે વળીએ એ પહેલાં અમુક વસ્તુ હું તમારી આગળ મૂકવા માગું છું. જ્યારે આપણે આ હિબ્રુઓનો 3 અધ્યાય અને 4 અધ્યાય જોઈએ તો એને સમજવાને માટે જે આત્મિક પાઠ આપણે શીખવાનો છે તો તે શીખવા માટે આપણે ઇસરાયલ દેશ અને યહૂદીઓ લોકોનું જે ઇજિપ્તમાંથી તેમને છોડાવવામાં આવ્યા તે વિશે શીખવું અને જાણવું જરૂરી છે. જ્યારે આપણે જોઈએ છીએ કે ઈશ્વરે મૂસા દ્વારા મિસર દેશમાંથી આ લોકોને ગુલામીમાંથી છોડાવ્યા તો એ આપણી માટે આપણને જેવી રીતે પાપની ગુલામીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છોડાવે છે તે બરાબર છે. આ યહૂદી લોકો, આ ઇસરાયલ પ્રજા મિસર દેશમાં ઘેટાના લોહીથી એ જે બંધન હતું, જે ગુલામીમાં હતું, તેમાંથી તમને બહાર લાવવામાં આવ્યા હતા, છોડાવવામાં આવ્યા હતા. જેવી રીતે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી વડે આપણે પણ જે પાપનું બંધન છે, પાપની ગુલામી છે, તેમાંથી આપણે બહાર નીકળીએ છીએ, આપણને સ્વતંત્રતા મળે છે. કલાસ્યનો પત્ર તેનો 1 અધ્યાય અને 13મી અને 14મી કલમ તમે વાંચી શકો છો. આજે જો તમને તમને ઘણી બધી કલમ હું તમને આપવાનો છું, એટલે જો તમારે લખી રાખવું હોય તો પેન અને પેપર સાથે બેસો અને હું તમને ઘણા બધા પવિત્ર શાસ્ત્રના આજે રેફરન્સીસ આપવાનો છું. ત્યાં આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું હલવાન, તે જ્યારે વધસ્તંભ પર જણાયા અને પછી પુનરુત્થાનમાં આપણને પાપના બંધનમાંથી છોડાયા છે. પણ એક બહુ મહત્વની વાત છે અને આ શીખવી બહુ જરૂરી છે. અને કદાચ તમે પહેલાં મને આ કહેતા સાંભળ્યો હશે, પણ ના સાંભળ્યો હોય તો આ એક વસ્તુ શીખવી બહુ જરૂરી છે. જ્યારે આપણે મિસર દેશ વિશે શીખીએ અને તેમને જે બંધનમાંથી છોડાવવામાં આવ્યા તો પ્રભુની એમને મૂસા દ્વારા મિસરમાંથી છોડાવવાનું કારણ શું હતું, હેતુ શું હતો, ધ્યેય શું હતું ત્યાંથી એમને બહાર કાઢવાનું? ધ્યેય એ નહોતું કે તેમને મિસર દેશમાંથી કાઢી અને પછી અરણ્યમાં છૂટા મૂકી દે કે અરણ્યમાં તેઓ રખડે. જો તમે પુનર્નિયમનું પુસ્તક જો અને મારું માનવું છે લગભગ 30 કે 31મા અધ્યાયમાં તમે વાંચી શકો છો, મારી પાસે એ કલમ નથી અત્યારે, તો તમે ત્યાં વાંચશો કે પ્રભુનો હેતુ તેઓને મિસર દેશમાંથી બહાર લાવવાનો નહોતો. ત્યાં તેમનું કામ પૂરું નથી થઈ જતું. તેમનો ધ્યેય તો ઇસરાયલ પ્રજાને વચનના દેશમાં, કનાન દેશમાં વારસા તરીકે જે ઇબ્રાહીમને આપવામાં આવ્યો હતો ત્યાં પ્રવેશવાનું હતું. અને વાલાઓ, આવું જ કંઈક આપણા પોતાના ખ્રિસ્તી આત્મિક જીવનમાં પણ છે. પ્રભુનો ધ્યેય ફક્ત આપણને પાપની માફી આપવાનો નથી, એક આત્મિક વિજયવંત જીવન જીવવાનું પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તે માટે આપણને તારણ આપ્યું છે, આપણો ઉદ્ધાર કર્યો છે. પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજના તો તેના લોકોને જે તેમણે કનાન દેશનો વારસો હતો તેમાં લઈ જવાનું હતું. પણ જ્યારે તેઓ એ કનાન દેશની પાસે પડ્યા, પાસે પહોંચ્યા, ત્યારે તેઓએ પ્રભુના વચન ઉપર શક કર્યો, અવિશ્વાસુ થયા એ બાબતમાં. અને આપણે જાણીએ છીએ કે જે 12 જણને મોકલ્યા હતા તેમાંથી 10 જણ પાછા આવી અને કીધું કે અહીં આ પ્રદેશ અને આ લોકો પર તો આપણે વિજય મેળવી શકીએ એવું છે નહીં. ગણનાનું પુસ્તક અને તેનો 13મો અને 14મો અધ્યાય તમે આ બાબત ત્યાં જોઈ શકો છો. તેઓએ કીધું કે આપણાથી આ વસ્તુ બની શકે એવું નથી. ફક્ત યહોશુઆ અને કાલેબ એ જ બે વ્યક્તિ પાછી આવીને કીધું કે પ્રભુમાં આપણને વિજય મળશે. અને આ જે મેં તમને માહિતી આપી રાઈટ, એ પ્રમાણે જો આપણે જોઈએ તો આપણી માટે કનાન દેશ શું છે? એ ખ્રિસ્તી, વિશ્વાસુ ખ્રિસ્તી તરીકે આપણી માટે કનાન દેશ શું છે? એ કનાન દેશ આપણી માટે એક આત્મિક વારસો છે. અને તે જો તમારે, એ વચન હું તમને આપું છું, એફસીઓનો પત્ર તેનો પહેલો અધ્યાય તમે તેની 3:11-23 કલમ વાંચશો તો ત્યાં તમને તે જોવા મળશે. આ સમયે એક બીજી પણ વસ્તુ તમને કહેવા માંગુ છું. જ્યારે અમુક આપણા જે ગીત છે, અમુક આપણા જે ભજન સંગ્રહમાં ગીત છે, બીજા જે ગીતો લખ્યા છે, એ અમુક વખત એક બહુ મોટી ભૂલ કરે છે અને તેમાં કનાન દેશને સ્વર્ગ સાથે સરખાવવામાં આવે છે. કનાન દેશ સ્વર્ગ નથી, ફક્ત વચનનો દેશ હતો, સ્વર્ગ નથી. કારણ કે જ્યારે યહૂદી પ્રજા કનાન દેશમાં પ્રવેશી તો ત્યાં તેઓની આગળ યુદ્ધ હતું, ધેર વર બેટલ્સ, ત્યાં હાર પણ હતી. જ્યારે તેઓએ પ્રભુની દોરવણી વગર ચઢાઈ કરી ત્યારે તેઓને હાર પણ મળી હતી. તમે આ યહોશુઆનું પુસ્તક તેનો 7-8 અધ્યાય તમે જુઓ તો ત્યાં તમને એ વિશે જોવા મળશે. સ્વર્ગમાં કોઈ જાતની લડાઈ, કોઈ જાતનું સંઘર્ષ નથી. જ્યારે યહોશુઆ વચનના દેશમાં પ્રવેશ્યા ઇસરાયલ પ્રજા સાથે, ત્યારે ત્યાં સંઘર્ષ હતું, ત્યાં લડાઈ હતી, તેમણે યુદ્ધ કરવાનું હતું, તેમણે તલવાર વડે, હા પ્રભુએ તેમને વિજય આપ્યો હતો, પણ તેઓએ પણ પોતાનું કાર્ય કરવાનું હતું. જ્યારે આપણે સ્વર્ગમાં હતો, કોઈ જાતનું સંઘર્ષ, કોઈ જાતની હાર, કોઈ જાતના આંસુ છે નહીં. એટલે કનાન દેશને તમે સ્વર્ગ ના સમજશો, એ વચનનો દેશ છે. અને જ્યારે આપણે યહૂદીને, યહૂદી લોકોને, યહૂદી પ્રજાને યર્દન નદી પાસ કરતા જોઈએ છે તો એક વિશ્વાસનું પ્રતિકરૂપ છે. જેવી રીતે આપણે, તમે જો રૂમિયોનો 6 અધ્યાય વાંચો તો બાપ્તિસ્મા પામીએ છીએ, પ્રભુમાં આપણે જીવંત થઈએ છીએ, આપણી પોતાની જે જૂની ઓળખાણ છે, આપણે પોતાની જાત માટે મરી જઈએ છીએ, એ પ્રતિકરૂપે હતું. અને આપણે પણ એ જે વારસો છે, જેવી રીતે યહોશુઆએ વિશ્વાસ દ્વારા વચનના દેશ પર કબજો કર્યો, એવી જ રીતે આપણે પણ જે આત્મિક વિજય વિશ્વાસ દ્વારા મેળવી શકીએ છીએ. અને જે અરણ્યમાં જે તેઓ ભટકી રહ્યા હતા, તે આજે આપણે લોકો જે વિશ્વાસુ કહીએ છીએ આપણી જાતને, જેઓ અવિશ્વાસના લીધે જે આત્મિક આશીર્વાદ છે તેનો અનુભવ નથી કરી શકતા, તેના ચિહ્ન રૂપે છે. જેવી રીતે એ યહૂદી લોકો, એક આખું જનરેશન, એક આખી પેઢી જે મિસર દેશમાંથી બહાર આવી હતી, તે અરણ્યમાં ભટકી અને 40 વર્ષ ભટક્યા પછી તેઓ દરેક વ્યક્તિ જેઓએ અવિશ્વાસ કર્યો તે મરણ પામી, તેવી જ રીતે આપણી મંડળીની પણ, અને આપણા મંડળીમાં પણ અમુક જે લોકો છે તેઓની દશા એવી છે કે તેઓ જે આત્મિક આશીર્વાદ છે તેનો અનુભવ નથી કરી શકતા, કારણ કે તેમણે સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નથી મૂક્યો. પ્રભુ તો તેઓની સાથે જ્યારે મિસર દેશમાંથી નીકળ્યા ત્યારે હતા, અરણ્યમાં પણ પ્રભુ તેઓની સાથે હતા, પણ તેઓએ પ્રભુના વચન ઉપર અવિશ્વાસ કર્યો. તેઓ મિસર દેશની તો બહાર આવી ગયા, પણ વચનના દેશમાં કદી પ્રવેશી શક્યા નહીં. શું વાલાઓ, તમારામાં કોઈ જે સાંભળી રહ્યું છે આજે આ પરિસ્થિતિમાં છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો છો? પ્રભુની કૃપાએ તમે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા છો? પ્રભુની કૃપાએ તમે કદાચ કોઈ મંડળીમાં સભ્ય છો? દર રવિવારે આવી દુઃખ સહન સપ્તાહોની મીટિંગો દ્વારા તમે પ્રભુના વચન સાંભળો છો? કદાચ તમે પોતે પણ બાઇબલ વાંચો છો, પ્રભુના વચન કદાચ તમને મોઢે પણ છે. પણ આ યહૂદી લોકોની જેમ, જેઓએ પ્રભુના ચમત્કાર મિસર દેશમાં જોયા હતા, જેમણે લાલ સમુદ્રના બે ભાગ થતા જોયા હતા, જેમણે માના ખાધી હતી, જેમણે અરણ્યમાં પાણી પીધું હતું, ચમત્કાર જ્યારે પ્રભુએ મૂસા દ્વારા કર્યો ત્યારે, આ બધા અનુભવ છતાં તેઓએ પ્રભુના વચન પર અવિશ્વાસ કર્યો અને કનાન દેશમાં પ્રવેશી શક્યા નહીં. શું તમારામાં કોઈ એવું છે આજે કે અવિશ્વાસના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વધસ્તંભ ઉપર કાર્ય પૂર્ણ કર્યું છે અને તે આ વિશ્રામમાં તમે પ્રવેશી શક્યા નથી? કારણ કે તમે પણ આ યહૂદીઓની જેમ વિશ્વાસ નથી કરતા. બહુ અગત્યનો આ પાઠ છે, બહુ અગત્યના આ વચનો છે, સમજવા બહુ જરૂરી છે. અને હવે જ્યારે આપણી પાસે આ માહિતી છે, ત્યારે આપણે આ જે વિશ્રામ શબ્દ છે તેને બરાબર સમજી શકીએ છીએ. આ શબ્દ વિશ્રામ શબ્દ તમને હિબ્રુઓના 3 અધ્યાય તેની 11મી કલમમાં જોવા મળશે, હિબ્રુઓની 18મી કલમમાં તમને જોવા મળશે, 4 અધ્યાય ને 1લી કલમમાં આપણે જોઈશું, 3 કલમથી 5મી કલમમાં આપણે એ શબ્દ જોઈશું, અને 8 થી 11મી કલમમાં આપણે આ શબ્દ જોઈશું. અને અહીંયા બે પ્રકારના વિશ્રામ વિશે વાત થઈ રહી છે. પહેલો તો આપણા પ્રભુ બાપનો વિશ્રામ, સાબાથ, વિશ્રામ વાર જેને આપણે કહીએ છીએ, જેના વિશે આપણે ઉત્પત્તિનો 2 અધ્યાય ને 2 કલમમાં આપણે વાંચીએ છીએ, જ્યારે પ્રભુએ પૃથ્વીનું સર્જન કર્યું, ત્યારબાદ 6 દિવસ પછી દરેક દિવસ જ્યારે પૂરો થયો અને પ્રભુએ જે સર્જન કર્યું હતું તે જોઈ અને તેઓ એક સંતોષ હતો તેમનામાં, અને 6 દિવસ પછી જ્યારે સર્વ કાર્ય, સર્જનનું કાર્ય પૂરું થયું ત્યારે તેઓ સંતોષ પામી અને એ કામમાં તેઓએ વિશ્રામ લીધો. આનો મતલબ એમ નથી થતો કે આપણા પ્રભુ, આપણો બાપ થાકી ગયા હતા, 6 દિવસ બહુ કામ કર્યું આટલું બધું મોટું પૃથ્વીનું સર્જન કરવાનું. ના, એ વિશ્રામની વાત અહીંયા નથી થઈ રહી. એ તો જે કામ થયું હતું તેમાં તેઓ શાંતિ પામ્યા, શાંતિ એમને સંતોષ પામ્યા, અને એટલા માટે 7મા દિવસમાં એમ કહે છે કે તેમણે વિશ્રામ કર્યો. તમે પણ જો તમે કોઈ કેવા કોઈક તમે કાર્ય કરતા હોય, કદાચ તમે કોઈ ચિત્રકાર છો, અથવા તો તમને કશું ભરવાનો કે એવો કશો શોખ છે, અને જ્યારે તમે શરૂઆત કરો અને પછી તમે જુઓ કે જ્યારે આખું કામ પૂરું થઈ ગયું અને તમારી જે કલ્પના હતી, તમે જે ધાર્યું હતું તે પ્રમાણે એ ચિત્ર તમે દોર્યું, અથવા તો તમે કદાચ કોઈ સ્વેટર ગૂંથતા હોય કે બીજી કશું કોઈક જાતનું ભરકામ કરતા હોય, અને એ પૂરું થાય અને તમે પછી એને મૂકી અને તેને જુઓ અને જે સંતોષ તમે પામો તમારા કાર્યમાં, તમારી મહેનતમાં, તે વિશે, તે પ્રકારના વિશ્રામની અહીંયા વાત થઈ રહી છે. 7મા દિવસે તેમણે સર્જન કરવાનું બંધ કર્યું, કારણ કે જે તેમણે 6 દિવસમાં કર્યું હતું એ સંપૂર્ણ હતું. અને બીજો જે આરામ અહીંયા જે વાત થઈ રહી છે એ તો યહૂદી પ્રજાનો આરામ કનાન દેશમાં, જે આપણને પુનર્નિયમ બારમો અધ્યાય અને તમે નવમી કલમ વાંચી શકો છો. યહુસવાનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને 43 થી 45મી કલમ તમે વાંચી શકો છો, અને હિબ્રુ 3 અને 11મી કલમ વાંચી શકો છો તમે. મેં તમને કીધું કે આજે હું તમને બહુ કલમ આપવાનો છું, પણ આ જે બે આરામ, બે વિશ્રામની આપણે જે વાત કરી તેમાં આપણો જે આત્મિક અનુભવ છે તેનું ઉદાહરણ આપણને આપવામાં આવે છે. આજનું, આજે આપણે ખ્રિસ્તમાં કેવી રીતે જીવવું તેનું ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે. જે સાબાથનો દિવસ હતો, વિશ્રામવારનો જે દિવસ હતો, એ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આરામ, જે વિશ્રામ છે, જે તારણમાં આપણને મળે છે, તે વિશે આપણને શીખવે છે. અને જે વચનના દેશનો જે વિશ્રામ છે, એ તો આપણો જે વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને આપણે, તમે જો રૂમિયોનો 8મો અધ્યાય વાંચો, અને બીજી અમુક પત્રોમાં પણ પાઉલ તે વિશે આપણને કહે છે, તો જે વારસો આપણને એક દીકરા તરીકેનો વારસો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા મળ્યો છે તે વિશે આપણને અહીંયા કહેવામાં આવે છે. અહીંયા આપણે જ્યારે આ વિશ્રામની વાત કરીએ, આ તો તારણનું વિશ્રામ, અને પછી જેને સંપૂર્ણ રીતે આપણે પ્રભુને સોંપાઈ જઈએ, સબમિશન, તે વિશે આપણને શીખવે છે અહીંયા ગાડી. આ મેં કીધું તે પ્રમાણે આ બહુ અજાયબ જેવા વચનો છે. હવે આજે, હવે જો આજે આપણે આગળ વધીએ તે પહેલાં આ જે વિશ્રામ શબ્દ છે તે વિશે હું તમારી સાથે વાત કરવા માગું છું. અને મારી પાસે ગુજરાતી ડિક્શનરી તો છે નહીં, પણ ઇંગ્લિશમાં જ્યારે આ મેસેજ કરું, અને તમે, હું મેં ઇંગ્લિશ ડિક્શનરી જે હતી તેમાં જઈ અને મેં આ જે રેસ્ટ શબ્દ ત્યાં વાપરવામાં આવે છે, વિશ્રામ શબ્દ, તેનું મેં, એનો મતલબ શું થાય છે, ભાષાંતર શું થાય છે, તે જોવા મેં તે જોયું. અને જ્યારે તમે આ શબ્દ જુઓ, અને જો હું ગુજરાતીમાં તમને સમજાવવાની પ્રયત્ન કરીશ, તો આનો એક મતલબ એ થાય છે કે પ્રવૃત્તિ અથવા શ્રમથી સ્વતંત્રતા. આપણે જે કામમાં એકદમ લાગ્યા રહીએ છીએ, દોડમ દોડ જે હોય છે, આપણા મગજમાં જે અશાંતિ હોય છે, સમજાવું તમને શું કહું છું, જે શ્રમ છે, આપણે એક આપણા પોતાના બળથી પ્રભુની પાસે આવવાનો પ્રયત્ન કરીએ છીએ. હું કેટલું કામ કરું, આપણે જાણીએ છીએ કે આપણે જે દેશમાં રહીએ છીએ ત્યાં આપણે હિન્દુ અને મુસલમાન લોકોને જોઈએ છે કે કેવું એ લોકો પ્રભુનું સંતોષ પમાડવા માટે કેવા કેવા કાર્ય કરે છે. કેથલિક લોકો પણ, જે મારા માનવામાં અને મારી સમજણ પ્રમાણે, મને ખબર છે કે એ લોકો ક્રોસ પહેરીને ફરે છે અને એમનું પણ દેવળમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાઇબલને બધું ખોલતા હોય છે, પણ એમનો ધર્મ ખ્રિસ્તી ધર્મથી જુદો છે અને તેઓ વધારે હિન્દુ ધર્મ જેવા છે. એટલા જ માટે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની અને જુદા જુદા સંતોની મૂર્તિઓને એવું તેમના ઘરમાં મૂકતા હોય છે, માળાઓ પહેરતા હોય છે. બાઇબલ આપણને એ શીખાડતું નથી, પણ બીજા ધર્મમાં આ બધી વસ્તુ આપણે જોઈએ છે. પોતાના ઘૂંટણો ઉપર ચાલીને ઘૂંટણો છોલાઈ ગયા હોય, રાઈટ? પછી જ્યારે મુસલમાનોને આપણે જોઈએ છીએ, જ્યારે પેલું, મારું માનવું છે કે મોહરમ હોય ત્યારે પોતાની જાતને લોહી લુહણ કરી નાખે, પોતાના કાર્યમાં, પોતાના કાર્યથી પ્રભુને, પ્રભુની એક જાતની મંજૂરી, પ્રભુની આંખોમાં મંજૂરી એ લોકો માંગતા હોય છે. અને અહીંયા આપણને જે વિશ્રામ, અને મેં કીધું એ પ્રમાણે કે આ શ્રમથી સ્વતંત્રતા, આપણું તારણ આપણા પર આધાર નથી, આપણા કાર્ય પર, આપણી કરણીઓ પર, આપણા જીવન પર આધારિત નથી. આપણે પ્રભુએ જે કામ કર્યું છે પ્રભુએ જે કામ કર્યું છે એની ઉપર જ્યારે વિશ્વાસ મૂકીએ, આપણી કરણીઓના લીધે નહીં, આપણે પ્રભુનો વિશ્રામમાં પ્રવેશી શકીએ છીએ. ક્યારે? જ્યારે આપણે પ્રભુએ જે વધસ્તંભ પર આપણી માટે કામ કર્યું છે, આપણી માટે જે બલિદાન આપ્યું છે, એક સંપૂર્ણ બલિદાન, તેની ઉપર વિશ્વાસ મૂકીએ, પ્રભુની કૃપા દ્વારા આપણે આ વિશ્રામમાં પ્રવેશી શકીએ છીએ. બીજી જ વસ્તુ જે મેં કહેવાની શરૂઆત કરી તે બીજો આનો મતલબ એક થાય છે આ શબ્દ વિશ્રામનો, કે મન અથવા આત્માની શાંતિ. મન અથવા આત્માની શાંતિ એટલે કે આપણે જે વસ્તુઓ, આપણી ચિંતા, અત્યારે આજના જમાનામાં સૌથી મોટી જો માંદગી હોય તો એ મગજની માંદગી છે, ચિંતા, એન્ઝાયટી. લોકો ગાંડા થઈ જાય છે, શું થશે, બીક ના માર્યા, આ થશે તો શું થશે, મને કોવિડ થઈ જશે, મારા પૈસા જો જતા રહેશે, નોકરી છૂટી જશે, આ માંદગી આવશે, શું કરીશું. આપણે સતત એક જાતનો માનસિક ત્રાસ આપણી ઉપર હોય છે. અને જ્યારે આપણે ટીવી જોઈએ, આપણે ન્યૂઝ સાંભળીએ, તો એ બી કોઈ જાતની એમાંથી આપણને શું કહેવાય, રાહત નથી આપતું. એ પણ વારંવાર તમારા મગજ ઉપર એવા હથોડા ઠોક્યા કરશે, આ થયું, ફલાણું થયું, ઢાંકણું થયું, આ માણસે આમ કર્યું, અહીંયા આવું થાય છે. અને આપણો જે મગજની ચિંતા, આપણું હૃદય વ્યાકુળ થઈ જાય છે. પણ આ જો વિશ્રામ શું છે, આપણે પ્રભુની શાંતિ અનુભવવાની છે. રૂમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય ને 1લી કલમ જો તમે વાંચશો તો પ્રભુએ આપણી સાથે સમાધાન કર્યું છે. પ્રભુની શાંતિ આપણા હૃદયમાં મૂકવામાં આવી છે. આપણે કોઈ બી જાતનું જો ગિલ્ટી ફિલિંગ હોય, શેતાન બહુ ઘણી વખત આપણે જે પાછલા પાપ છે આપણને યાદ દેવડાવી અને એક જાતનો માનસિક ત્રાસ આપતા હોય છે. આપણે આ જે બીક છે, ભય છે, એ આપણી માટે નથી, જો આપણે પ્રભુના વિશ્રામવારનો અનુભવ કર્યો હોય તો. આપણું પ્રભુ સાથેનું સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થઈ ચૂક્યું છે. અને જો પ્રભુ આપણી સાથે છે તો આપણી સામો કોણ? ઇફ ગોડ ઇઝ ફોર અસ, હુ કેન બી અગેન્સ્ટ અસ? પાઉલ આપણને રૂમિયોના પત્રમાં 8મા અધ્યાયમાં 6લી થોડી કલમોમાં કહી જાય છે, જે પ્રભુની સંપૂર્ણ શાંતિ છે તે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવી છે. દરેક જાતના પાપથી, દરેક જાતના શેતાન જે આપણને દોષિત ઠરાવે છે, તેનાથી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા સ્વતંત્રતા મળી છે. હવે આપણે પાપની ચિંતા કરવાની જરૂર નથી, આપણા પાપની આપણને માફી મળી ગઈ છે. કોઈ જાતની ચિંતા નથી, સંપૂર્ણ માફી પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા મળી છે. ત્રીજો આ વિશ્રામનો મતલબ એ થાય છે કે આપણે જરા આરામથી આરામ કરવો, શાંત આરામથી બેસવું, સૂઈ જવું, પડી રહેવું, આપણે જેને કહીએ, એવો મતલબ પણ વિશ્રામનો થાય છે. અને જ્યારે આપણે આ પ્રભુની વિશ્રામની વાત કરીએ તો આપણે જે પ્રભુના વચન છે તેની ઉપર જ્યારે આપણે ઊભા રહીએ તો એ વચન ઉપર આપણે વિશ્રામ કરી શકીએ છીએ. વી કેન રેસ્ટ ઓન ધ વર્ડ ઓફ ગાડ. પ્રભુએ જે કામ આપણા જીવનમાં શરૂ કર્યું છે તે પૂરું કરવાને એ સમર્થ છે. હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને પહેલી બે કલમ હું તમારી આગળ વાંચવા માગું છું. હિબ્રુ 12 તેનો પહેલી બે કલમ આપણે જો જોઈએ તો ત્યાં શું લખવામાં આવ્યું છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને કયો આશીર્વાદ મળી રહ્યો છે. આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારા પાપ નાખી દઈએ અને બીજા શબ્દોમાં વિશ્રામ કરીએ. આ બધું આ જે બોજ છે તેને નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્રામ કરી શકીએ છીએ. આપણે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણા પોતાના બળ વડે આપણે કશું કરી શકવાના નથી. જે પણ કરવાનું હતું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી ચૂક્યા છે. આપણે ફક્ત વિશ્વાસ કરવાનો છે. આગળ હું વાંચું તો શું કહે છે કે જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બિરાજમાન છે. જે કરવાનું હતું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણી માટે કરી દીધું છે. અને એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણા ખડક રૂપ છે ત્યાંથી આપણને કોઈ હલાઈ શકે એવું છે નહીં. કોઈ એવું છે નહીં કે આપણને ત્યાંથી દૂર કરી શકે. યોહાનની સુવાર્તા અને તેનો માનું છું 10મો અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે બાપ તમે જે મને આપ્યા છે તેમાંથી કોઈ તેઓને મારા હાથમાંથી છીનવી નહીં લઈ શકે. આપણે એ બાબત ઉપર દ્રઢ થઈ શકીએ છીએ, તટસ્થ રીતે ઉભા રહી શકીએ છીએ. આપણે વિશ્રામનો આ પણ એક મતલબ થાય છે, એક જાતનો આત્મવિશ્વાસ, પ્રભુ પર વિશ્વાસ કે તમે જે કીધું છે, તમે જે વચનો આપ્યા છે, હું તમારા ન્યાયપણામાં વિશ્વાસથી ઊભો રહ્યો છું, હું ઊભી રહી છું. આપણે કોઈ વાતથી ડરવાની જરૂર નથી. વી હેવ ઇટર્નલ સિક્યોરિટી. કોઈ આપણું જે તારણ છે આપણી પાસેથી છીનવી લેવાનું નથી. ક્યારે? જ્યારે આપણે પ્રભુના વિશ્રામમાં પ્રવેશ કર્યો હોય ત્યારે. બીજો પણ એક આ જે વિશ્રામ શબ્દ છે, રેસ્ટ શબ્દનો એક બીજો પણ મતલબ થાય છે કે જ્યારે કશી વસ્તુ તમે ભીતને અડાડીને મૂકો, કે એની વેન યુ લીન સમથિંગ, કે એના આધારે તમે ઊભી રાખો. આપણો પ્રભુ એ આપણો મજબૂત પાયો છે, તેના આધાર ઉપર વી કેન લીન ઓન ગાડ. તેમના આધારે આપણે આપણું જીવન પસાર કરી શકીએ છીએ. આપણું જે આત્મિક ઘર છે તે પ્રભુના પાયા પર, મજબૂત પાયા પર આપણે બાંધી શકીએ છીએ. ગમે તેવું આપણે જે ઉદાહરણ માથીના 7મા અધ્યાયમાં આપણે જે વાંચીએ છીએ, આપણે મૂર્ખ માણસની જેમ રેતી પર આપણું ઘર બાંધી નથી રહ્યા, પણ ખડક ઉપર આપણું ઘર બાંધી રહ્યા છે. અને જ્યારે કોઈ મુશ્કેલી આવે, વિપત્તિ આવે, ત્યારે તે આત્મિક ઘરને કશું જ થવાનું નથી, કારણ કે તેનો પાયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એટલે જ્યારે આપણે અહીંયા ગાડી, અને હજુ તો આપણે વચનો તરફ ગયા પણ નથી, પણ જ્યારે આપણે આ 3જો અને 4થો અધ્યાય અને વાંચીએ, ત્યારે ફક્ત એનો એક જ અર્થ થાય છે કે આ બધી જાતનો વિશ્રામ જે આપણે હમણાં જોયું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને મળે છે. એકદમ સંતોષકારી, એકદમ મીઠો, એકદમ શાંતિ ભરેલો, અજાયબ જેવો આશીર્વાદ દરેકને, દરેક માણસને આ મળી શકે છે જો આપણે વિશ્વાસ કરીએ તો. ઇસ્રાયલ પ્રજાને એ મળ્યો નહીં. એ જે પેઢી જે પહેલા મિસર દેશમાંથી બહાર આવી તે આ બાબતને સમજી શકી નહીં, અને તેથી કરીને તેઓ કનાન દેશમાં પ્રવેશી શક્યા નહીં. અને જેવી રીતે તે લોકો અવિશ્વાસના લીધે કનાન દેશમાં પ્રવેશી શક્યા નહીં, આજે પણ આપણામાં કોઈ કેવું છે કે આપણે જે આત્મિક આશીર્વાદ પ્રભુએ આપણી માટે મૂકી રાખ્યો છે, આત્મિક વિજય, આત્મિક વારસો જે આપણી માટે મૂકી રાખ્યો છે, તે અવિશ્વાસના લીધે આપણે તેને મેળવી નથી શકતા. બીજા બી બે વિશ્રામના અર્થ છે, વિશ્રામનો આશીર્વાદ જે આપણને પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવ્યો છે, અને એ તો એ કે જે હજાર વર્ષનું જે પ્રભુનું રાજ્ય છે, જ્યારે બીજી વાર પ્રભુનું આગમન થશે અને તે રાજ્યની સ્થાપના થશે, તો એ વિશ્રામ, એ રાજ્યનો વિશ્રામ આપણને આપવામાં આવ્યો છે, અને ત્યારબાદ અનંત જીવનનો વિશ્રામ પણ આપણને આપવામાં આવ્યો છે જો આપણે પ્રભુના વિશ્રામમાં પ્રવેશ કર્યો હોય તો. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્ય કર્યું છે વધસ્તંભ પર તેની પર વિશ્વાસ મૂક્યો હોય તો. ઝડપથી એક બે કલમ હું તમને સમજાવવા માંગુ છું. જ્યારે આપણે અહીંયા જોઈએ છીએ, બીજી કલમ એમ કહે છે કે કેમ કે જેમ તેઓએ તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે, પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં, કેમ કે જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહીં. જે આ ઇસરાયેલી લોકો હતા, જે યહૂદી લોકો હતા, તેઓને પણ જે સુવાર્તા આપણે સાંભળી છે, અને એનો મતલબ એમ નહીં કે તેઓની પાસે માથી માર્ક, લુક અને યોહાનની સુવાર્તા હતી કે નવો કરાર હતો. ના, વિશ્વાસની જે વાત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વાત છે તે તેઓને પણ સમજાવવામાં આવી હતી, અને તે તમે નિર્ગમનનું પુસ્તક અને તેનો 6 અધ્યાય વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે વિશ્વાસ દ્વારા તમે વચનના દેશમાં પ્રવેશી શકશો. યહુસવાએ જે પણ વિજય મેળવ્યા યર્દનને પેલે પાર, તે વિશ્વાસ દ્વારા મેળવ્યા હતા. પોતાના શક્તિ, પોતાના સૈન્ય, પોતાની આવડત નથી, નહીં, ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી. બલકે નિર્ગમન પુસ્તકમાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, યહુસવાને કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી આગળ જશે અને તમને વિજય વંત કરશે. એ વસ્તુ અહીંયા બીજી કલમમાં લખવામાં આવી છે. ત્રીજી કલમ આ પ્રમાણે કહે છે કે આપણે વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ, જેમ તેમણે કહ્યું છે તે મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. જોકે જગતના આરંભથી કામો પૂરા થયેલા છે, કેમ કે એક ઠેકાણે તેમણે સાતમા દિવસે કહ્યું, સાતમા દિવસે ઈશ્વરે પોતાના સર્વ કામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો, અને વળી એ જ ઠેકાણે તે કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. અજાયબ જેવા આ વચનો છે. એ સાતમા દિવસે આપણે મેં કીધું તે પ્રમાણે પ્રભુએ વિશ્રામ કર્યો, અને એ જ રીતે અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુનું જે કાર્ય છે તે જ્યારે વધસ્તંભ પર પૂર્ણ થયું તેમાં આપણે વિશ્રામ કરી શકીએ છીએ. પણ ક્યારે અને કેમ એ લોકો વિશ્રામમાં પ્રવેશ નથી કરી શક્યા? અવિશ્વાસના લીધે, અજ્ઞાનકીતાના લીધે, અવિશ્વાસના લીધે તેઓ વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહીં. જે વિશ્રામ ઉત્પત્તિથી આપણી માટે મૂકી રાખવામાં આવી છે. સાતમા દિવસથી જે મૂકવામાં આવી છે, લખ્યું છે અહીંયા પ્રમાણે, સાતમે દિવસે ઈશ્વરે પોતાના સર્વ કામમાંથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો. ઓ મારી પાસે જો સમય હોત તો આપણે થોડું વધારે ઊંડાણમાં આ વચનો તરફ જોયું હોત. છઠ્ઠી કલમ તો કેટલાકે તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો છે, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. આજ્ઞા ભંગ લીધે. શું તમે પણ આ યહૂદી લોકોની જેમ આજ્ઞા ભંગને લીધે પ્રભુના વિશ્રામમાં પ્રવેશ નહીં કરી શકો? કારણ કે એક દિવસ છે, અને સાતમી કલમ આપણને એ વિશે કહે છે કે આ જે કૃપા, આ જે તક પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્વીકારવાની, તે અમુક સમય માટે જ છે. એક દિવસ એવો આવશે, કદાચ તમારામાંથી જે લોકો આ સાંભળી રહ્યા છે, કદાચ કાલની સવારે તેઓ જોશે નહીં, અને તો તમારી તક પૂરી થાય છે. સાતમી કલમ કહે છે કે માટે એટલી બધી વાર પછી ફરીથી ચોક્કસ દિવસ ઠરાવીને, જેમ અગાઉ કહેવામાં આવ્યું હતું તેમ, તે દાઉદ દ્વારા કહે છે કે આજે જો તમે તેમની વાણી સાંભળો તો તમે તમારા હૃદય કઠણ કરો નહીં. હવે રાહ જોવાની જરૂર નથી, કાલ કોઈ જોઈ નથી, તમારા હૃદય તમે કઠણ કરો નહીં. આ દાઉદ દ્વારા ગીતશાસ્ત્રનો 95મા અધ્યાયમાંથી આ વચનો લેવામાં આવ્યા છે. ત્યાં ફરીથી દાઉદ દ્વારા તેમણે ઇસરાયેલ પ્રજાને કીધું કે આજે પણ આજ વિશ્રામ તમારી માટે છે, જો તમે તમારા હૃદય કઠણ કરો નહીં. અને આજે આ પવિત્ર શાસ્ત્રના વચનો દ્વારા, મારા દ્વારા, ફરીથી પ્રભુ તમને આજ વસ્તુ કહી રહ્યો છે કે જો તમે વિશ્વાસ કરશો, આજે ફરીથી તમને આજે એક તક મળી છે, તો તમારા હૃદય કઠણ કરો નહીં, અને જે વિશ્રામમાં પ્રવેશવાનું છે તે પ્રવેશવાનો નિર્ણય તમે આજે જ લો. અને આગળ આઠમી અને નવમી કલમ ફરીથી આ ઇસરાયેલ લોકો, આ જે પત્ર યહૂદીઓને લખવામાં આવ્યો છે, તેમને યહોશુઆ વિશે કહેવામાં આવે છે કે એ વચનનો દેશ હતો, એ વિશ્રામની હું વાત નથી કરતો. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવનનો વિશ્વાસ મળેલો છે, એ માટે ઈશ્વરના લોકોને સારું વિશ્રામનો વાર હજી રહેલો છે. કેમ કે જેમ ઈશ્વર પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ ઈશ્વરના તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો, એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ, રખીને એ જ આ ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય. મેં તમને કીધું તે પ્રમાણે આ જે વચનો હું તમારી આગળ મૂકું છું તે એક ચેતવણી રૂપ છે. આપણે ખંત રાખીને, યત્ન કરીને આપણે આ વિશ્રામમાં પ્રવેશવાનું છે, અને જો આપણે એ નહીં કરીએ, અવિશ્વાસુ બનીશું, તો અહીંયા જે ઉદાહરણ આપણે વાંચ્યું તે પ્રમાણે આપણે પણ અરણ્યમાં ભટકીને મરી જઈશું. અને જે વિજય, આત્મિક વિજય આપણી માટે પ્રભુએ રાખી મૂક્યો છે, તેનાથી આપણે દૂર રહીશું. દસમી કલમ તરફ તમારો ઝડપથી ફરી એકવાર ધ્યાન દોરવા માગું છું. કહે છે કેમ કે જેમ ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ ઈશ્વરના, અહીંયા ગાડી બે વખત જે ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે તો ફરીથી જે પ્રભુએ ઉત્પત્તિનું કાર્યમાંથી વિશ્રામ લીધો તે વિશે કહે છે, અને આની સરખામણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થાય છે, જ્યારે તેમણે વધસ્તંભ પર જે કામ પૂર્ણ કર્યું, જેમાં આપણે હવે એક નવું જીવન પામ્યા છે. વી આર એ ન્યૂ ક્રિએશન. આપણું નવું એક સર્જન થયું છે. હવે આપણે એ પ્રભુના વિશ્રામમાં વિશ્વાસ દ્વારા, પ્રભુના વચનો પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, જ્યારે પ્રભુના વચન વાંચી અને આજ્ઞાંકિત એક જીવન જીવીએ છીએ, તેમની યોજના અને તેમની ઈચ્છા મુજબ આપણે જ્યારે જીવન જીવીએ છીએ, જ્યારે આપણે વચનોને સમજીએ છીએ, વચનોને માનીએ છીએ, ત્યારે આપણે પણ જે આત્મિક વારસો આપણી માટે મૂકી રાખવામાં આવ્યો છે તેના ભાગીદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા થઈએ છીએ. કેટલા અજાયબ જેવા આ વચનો છે, બહુ સમજવાની બહુ જ જરૂર છે. અને ટૂંક જ સમયમાં હું તમને થોડી સમજણ આપવા માંગુ છું આ પ્રભુના શબ્દ વિશે જે અહીંયા લખવામાં આવ્યું છે તે વિશે. જ્યારે અહીંયા કહે છે કે કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મંજાને જુદા પાડે છે એટલે સુધી વિંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે. અજાયબ જેવા આ શબ્દો છે. અહીંયા પ્રભુના વચનને એક તલવાર સાથે સરખાવવામાં આવે છે, અને એનો મતલબ એમ નહીં કે તલવારનો એક ઘાથી આપણને મારી નાખશે, પણ એ તો શું અહીંયા કહેવામાં માગે છે આપણને, કે જ્યારે પ્રભુના શબ્દ સાંભળીએ, એક પાપી જ્યારે પ્રભુનો શબ્દ સાંભળે છે તો એનું હૃદય ચીરાઈ જાય છે, આપણે આપણા પાપી અવસ્થાનો ખ્યાલ આવે છે અને આપણે પ્રભુ સાથે સંબંધ જોડવાની એક ઈચ્છા આપણને થાય છે. અહીંયા જે ગ્રીક વર્ડ વાપરવામાં આવ્યો છે તે આ જે તલવાર છે એ મોટી, જે આપણે યુદ્ધમાં જે તલવાર જોઈએ છે એવું નહીં, પણ આપણે જેને ખંજર કહીએ છીએ, માયકારા નામ લખ્યું છે એનું, કે જે બહુ આમ તમે જેનાથી બહુ સરસ રીતે આમ બહુ પ્રિસાઇસલી તમે જેને કાપી શકો એ વાત, એ શબ્દ અહીંયા યુઝ કરવામાં આવ્યો છે. અને આ જે શબ્દ ઉપર જે આપણા વચનના બળ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે, અને એ તો એ આપણને કહ્યું છે કે આપણું આ હૃદય છે, આપણા હૃદયના વિચારો છે, જે પાપ છે તેને ઉઘાડું પાડી દે છે, આપણને આપણી પોતાની પરિસ્થિતિનો પ્રભુના વચન દ્વારા ખ્યાલ આવી શકે છે. જે યહૂદી લોકો હતા તે એ વચન ઉપર વિશ્વાસ મૂકવાના બદલે તેને જાણે કે તેની પર વિચારણા કરતા હતા, અને જ્યારે આપણે શબ્દની ઉપર વિશ્વાસ મૂકવાના બદલે શબ્દ શું કહે છે તેની પર તર્ક વિતર્ક કરવાનું શરૂ કરી દઈએ, ત્યારે આપણે શબ્દના ન્યાયી ઠરીએ છીએ. જ્યારે કે પ્રભુનું વચન આપણે ન્યાયી છે કે નહીં તે બતાવવાને માટે છે. આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે. વી આર નોટ ટુ જજ ધ વર્લ્ડ, આપણે શબ્દનો ન્યાય નથી કરવાનો કે આ તો બરાબર નથી. આ જમાનામાં એ તો પહેલાં જ્યારે બાઇબલ લખ્યું ત્યારે સ્ત્રીઓએ એક રીતે રહેવાનું હતું, હવે તો જમાનો બદલાઈ ગયો છે. અને મને માફ કરજો, હું એમ નથી કહેતો કે સ્ત્રીઓ, અને મારી ગુજરાતી ભાષાના લીધે કદાચ આ બરાબર નહીં સમજાવી શકું, પણ હું એમ નથી કહેતો કે માણસ સ્ત્રી કરતાં ઊંચો છે. બાઇબલ એવું નથી શીખાડતું. બાઇબલ એમ કહે છે કે માણસ અને સ્ત્રી બંને પ્રભુની નજરમાં સરખા છે. કોઈ એક માણસ સ્ત્રી કરતાં ઊંચો નથી કોઈ રીતે. એ તો બાઇબલના જે વચનો છે તેનો દુરુપયોગ કરી અને અમુક લોકો એવું કહે છે, પણ બાઇબલ એ પણ કહે છે કે માણસને જે કામ સોંપ્યું છે, દાખલા તરીકે બોધ આપવાનું, અને સ્ત્રીઓને જે કામ આપ્યું છે, તે બંને મહત્વમાં તો સરખા છે પણ જુદા જુદા છે. અને આ જે માણસને કામ સોંપ્યું છે તે માણસે કરવું જોઈએ, અને જે સ્ત્રીએ કામ કરવું છે, કરવાનું પ્રભુએ સોંપ્યું છે, તે સ્ત્રીએ કરવું જોઈએ. આ સમજવું બહુ જરૂરી છે. અને એટલા જ માટે અત્યારે શેતાન જે દુનિયામાં કરી રહ્યો છે કે માણસ અને સ્ત્રી વચ્ચેનો જે ભેદભાવ, સ્ત્રી વચ્ચેનો જે અને ભેદભાવ એ આઈ નો દેટ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ. જે ડિફરન્સીસ છે, જે પ્રભુએ જે જુદા જુદા બનાવ્યા છે, તેને એક કરવા માંગે છે. કુટુંબ છે તેને તોડવા માંગે છે. પણ આપણે શબ્દના ન્યાયી ના થઈએ. શબ્દ દ્વારા આપણું હૃદયને ઉઘાડું પાડવામાં આવે છે. આપણે પ્રભુ આપણને કેવી રીતે જોવે છે તે પ્રભુના વચન દ્વારા આપણે સમજી શકીએ છીએ. અને આ પ્રભુનું વચન સમજવું તે બહુ જરૂરી છે, અને તેને આધીન થઈને ચાલવું બહુ જરૂરી છે. મારો સમય અહીંયા પૂરો થાય છે, પણ અંતમાં ફક્ત હું તમારી આગળ એક વાત રજૂ કરવા માગું છું. જો યહુસવાનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને 13મી અને 15મી કલમ વાંચશો, તમે 13 થી 15 કલમ તમે જો વાંચશો, તો ત્યાં તમને એ જોવા મળશે કે યહુસવાની મુલાકાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે થાય છે. અને એ મુલાકાતમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ સંપૂર્ણ રીતે પોતાની જાતને યહુસવા સોંપી દે છે, તે દ્વારા તેને વચનના દેશમાં વિજય મળે છે. કારણ કે આ યહુસવાએ પ્રભુને એકાંતમાં પોતાના હૃદયથી પોતાનો પ્રભુ, પોતાનો તારણહાર તરીકે સ્વીકાર કર્યો, પોતાનું સર્વસ્વ સોંપી દીધું કે હું તારો ગુલામ છું. અને એ જે વસ્તુ એકાંતમાં બની, તેના લીધે આપણે જોઈએ છીએ કે કનાન દેશમાં યહોશુઆને અજાયબ જેવો વિજય મળ્યો. આપણું જે આત્મિક વારસો છે, તે હક આપણો જે છે, જો તે આપણે હાંસલ કરવો હોય તો આપણે પ્રભુના વચન ઉપર વિશ્વાસ કરવો બહુ જરૂરી છે. ઇસરાયલ જે પ્રજા હતી તે પ્રભુના વિશ્રામમાં પ્રવેશી શકી નહીં, કારણ કે તેઓએ અવિશ્વાસ કર્યો. મૂસા હતો તે તેમને ત્યાં લઈ જઈ શક્યો નહીં, બલકે પોતે પણ જઈ શક્યો નહીં. યહુસવા હતો તે પણ તેમને સંપૂર્ણ રીતે તેમને લઈ જઈ શક્યો નહીં, કારણ કે તે પેઢી અરણ્યમાં જ મરણ પામી. પણ આપણે પ્રભુના વિશ્રામમાં પ્રવેશી શકીએ છીએ, કારણ કે આપણો જે સેનાપતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂસા અને યહુસવા કરતાં ઘણો મોટો છે. અને તેણે વધસ્તંભ પર રક્ત વહેવડાવી આપણી માટે ત્યાં લટકાઈ જઈને આપણો પાપનો ભાર, આપણી પાપની સજા પોતે ભોગવીને આપણને પ્રભુના વિશ્રામમાં પ્રવેશવાનો માર્ગ તૈયાર કર્યો છે. શું આજે તમે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકશો? કારણ કે અહીંયા જે 13મી કલમ કહે છે કે તેમની આગળ કોઈ પણ શ્રુષ્ટ વસ્તુ ગુપ્ત નથી, પણ જેમની સાથે આપણને કામ છે તેમની દ્રષ્ટિમાં સર્વ નગ્ન તથા ઉઘાડા છે. ઓ મા આઈ વિશ કે મારી પાસે સમય હોત કે આ જે શબ્દ છે નગ્ન અને ઉઘાડા, તેનો હું તમને ખુલાસો આપી શકું. પણ એક દિવસ આવી રહ્યો છે કે જ્યારે આપણે પ્રભુની સામે ઊભું રહેવાનું છે. અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, આ જે પ્રભુનો વિશ્રામ છે તેમાં પ્રવેશ નથી કર્યો, તો આપણી હાલત બહુ જ કફોડી થવાની છે. એમ લખવામાં આવ્યું છે કે તમને નર્કમાં રડવું તથા દાંત પીસવું થશે. અને જો તેમાંથી તમારે બચવું હોય તો શું આજે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નહીં મૂકો? તેમણે કરેલા સંપૂર્ણ કામ પર વિશ્વાસ નહીં મૂકો? શું આ પુનરુત્થાનના દિવસ પહેલા આગલી રાતે જે પુનરુત્થાનથી આપણને આશીર્વાદ મળ્યો છે, પ્રભુમાં જે અનંત જીવન મળ્યું છે, શું તમે તેના ભાગીદાર આજે નહીં થાવ? આશા રાખું છું કે આજે આજનો દિવસ, આજની આ ઘડી તમારી માટે તારણનો દિવસ હોય અને આજે તમે પ્રભુની પાસે આવો. પ્રભુ તેના આપેલા વચનોને આશીર્વાદ કરે. આમેન.